நமோ நோயே சௌஹரிஹந்தானம், நமோ நோயே சௌசிதானம், நமோ நோயே சௌராயிரியானம், நமோ நோயே சௌஜாயானம், நமோ நோயே சௌ திருதாவதி சாவணம், ஓமகாரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமா சுமரி சாராய்
બોલ ફરીથી કઈક આવે છે સાંભળો. જો આત્મા છે તે લિંગ દ્વારા એટલે ઉપયોગ નામના લક્ષણ દ્વારા, ગ્રહણ એટલે ઔદ્યોગિક કર્મનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. એટલે શું કહ્યું? આત્મા જ્ઞાન ને દર્શન ના જાણવા દેખવાના વર્તમાન પરિણામ જે એનો ભાવ છે એ આત્માનું લક્ષણ છે. એ લક્ષણ વડે કરીને એ જાણવાના લક્ષણ દ્વારા એ નવા કર્મ નો સંગ્રહ ને સંબંધ કરતો નથી. કેમ કે જાણવા દેખવાના જે ભાવ છે એ સ્વભાવત વળેલા છે. હું આત્મા જાણનાર દેખનાર છું એમ ચૈતન ત્રિકાળ શુદ્ધ એના ત્રણ વળેલો જે જાણવા દેખવાનો ભાવ એને આત્મા કહેવામાં આવ્યો છે. એમાં જે અશુદ્ધ ઉપયોગ થાય, અશુદ્ધ ઉપયોગ એટલે શું? દયા દાન ભક્તિ વ્રત પૂજા અપવાસ નો વિકલ્પ એટલે રાગ થાય તે પુણ્ય અશુભ રાગ છે. અશુભ પુણ્યરૂપ અશુદ્ધ ઉપયોગ છે. અને હિંસા જૂઠો ચોરી વિષય કામનો રાગ દ્વેષ માન કપટ કુટિલ લોભ હાસ્ય ભાવ થાય તે અશુદ્ધ ઉપયોગ અશુભ છે. એ શુભ ને અશુભ બે અશુદ્ધ ઉપયોગ જે આત્મામાં ક્ષણિક વિકારી કૃત્રિમ ભાવ છે એ વિકાર નવા કર્મના સંબંધનું કારણ છે. એ નવા કર્મો પરમાણુમાં કર્મ થવાની લાયકાત હોય છે તેથી તે કર્મો કર્મરૂપે પરિણમે છે. પરમાણુ કર્મરૂપે થાય છે. એમાં આત્માનો અશુદ્ધ ઉપયોગ રાગ ને દ્વેષ પુન ને પાપ શુભ ને અશુભ ભાવ તે અશુભ વેપાર નવા કર્મો ને ગહવામાં નિમિત્ત નિવડે છે. એ નિમિત્ત ને લઈને નવા પરમાણુમાં કર્મપણું થતું નથી અને કર્મપણું થવાની લાયકાત એમાં છે. માટે આત્મામાં રાગ ને દ્વેષ અશુદ્ધ ઉપયોગ થતો નથી. બે નું સ્વતંત્રપણું સમયે સમયે એટલે કાળના નાનામાં નાના ઉષ્ણા ભાગમાં આત્મા પુણ્ય ને પાપ ના અશુદ્ધ ઉપયોગ પણ થાય. એક સમયનો કાળ હસ્તીપણે જે આત્મામાં અશુદ્ધ ઉપયોગ રહે છે એ બીજે સમયે બીજો થાય છે. એક સમયમાં મલિન વેપાર બીજે સમય તેનો તે રહેતો નથી. છતાં એના ખ્યાલમાં અસંગ સમયે આવે છે કે અશુભ મલિન વેપાર થયો. એ અશુદ્ધ મલિન વેપારનો કાળ અસ્તિત્વ રૂપે એક સમયની પર્યાય રૂપે રહે છે, અવસ્થા રૂપે. અને તેનો નવું કર્મનું ગ્રહણ પણ એક સમયે પરમાણુની અવસ્થાને કારણે થાય છે. એ સમય સમયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિકારી પરિણામ તે નિમિત્ત અને નવા આવરણો આવ્યા તે નૈમિત્તિક એકબીજાને ખબર હોતી નથી. ક્યાંય વિકાર થાય તો પરમાણુમાં કર્મરૂપે થવું એવું કઈ એકબીજાને ખબર હોતી નથી. છતાં એક નાનામાં નાના કાળના સૂક્ષ્મ અંશમાં આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે વિકાર અને કર્મના પરમાણુમાં અવસ્થાનું થવું એવું જે થાય છે તે સહજ સંબંધ છે. તે વિકારના કારણને લઈને જે સંબંધ થાય છે તેનો આ નિષેધ કર્યો છે. સમજાય છે? નિષેધ એટલે કે પુણ્ય ને પાપના જે અશુદ્ધ પરિણામનો ભાવ એ હું નથી, એ હું નથી. હું તો જ્ઞાન ચૈતન્ય મૂર્તિ ત્રિકાળ શુદ્ધ છો. મારો આત્મ સ્વભાવ શુદ્ધ ઉપયોગ એટલે સ્વભાવ તરફના વળેલા ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય વળેલા ભાવ વાળો છે. વર્તમાન જરી ક્ષણિક જે પુણ્ય પાપ ના ભાવ થાય છે એને કર્મ નો સંબંધ બે નો નિષેધ છે. એ સંબંધનો ખ્યાલ એક સમયનો કાળનો નાનો ભાગ અલ્પજ્ઞને તે ખ્યાલમાં આવતો નથી, છતાં ઝઘડા થાય છે કે આ રાગને લઈને વિકાર કર્મ આવે અને કર્મને લઈને રાગ થાય. એ વાત તો સર્વજ્ઞ દન્ન એક સમયના ભાગના નિમિત્તની પર્યાય બીજા પર્યાયને નિમિત્ત થાય તે વાત ખ્યાલમાં અલ્પજ્ઞને આવતી નથી, છતાં એ વાત છે ખરી. સહજ આત્મામાં પુણ્યપાપનો રાગ થાય જે સમયે તેજ સમયે તેજ કાળે પરમાણુમાં કર્મ ઉપવસ્થા થાય. પેલા પછી નથી, એટલે કઈ વિકાર થયો માટિયાને થવું પડ્યું એનો એક સમયનો છે નાનો કાળ, પણ એક સમયનો સમય એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળનો ભાગ. એ સંબંધનો પણ અલ્પજ્ઞને જે ખ્યાલ નથી, છતાં ચૈતન્યકાળ શુદ્ધ છો તેના સ્વભાવને આશરે જે જ્ઞાનને દર્શનના ભાવ થયા એનો નિષેધ કરે છે. આ હું નહીં, હું તો ત્રિકાળ શુદ્ધ છું નહીં, પણ એ સમજાવવા માટે વાત છે. નહીં કરવા જાય ત્યાં પણ એક વિકલ્પને રાગની વૃત્તિનું ઉત્થાન થાય છે, પણ સદાર ચૈતન્ય ત્રિકાળ શુદ્ધ છું એમ શ્રદ્ધા જ્ઞાનનો આશ્રય, શ્રદ્ધા જ્ઞાનનો આશ્રય જે સ્વભાવ, એ સ્વભાવનો આશ્રય કરતા લિંગ દ્વારા એટલે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે પૌગળિક કર્મનું ગ્રહણું જેને નથી, ભગવાન આત્માને અશુદ્ધ ઉપયોગ જ નથી, અને અશુદ્ધ ઉપયોગને કારણે કર્મનો સંબંધરૂપ નિમિત્ત સંબંધ થતો એ ભાવ જ નથી. કેમ કે એક સમયના વિકારી પરિણામને કર્મની પર્યાયનો સંબંધ સ્વભાવના આશ્રયની દ્રષ્ટિથી નિષેધમાં વર્તે છે, એટલે તે વિકાર અને કર્મનો સંબંધ આત્મામાં છે નહીં. ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિએ આત્મા શુદ્ધ ચિદાનંદ છું એની શ્રદ્ધા જ્ઞાનને રમણતાના અંશો જ વૃત્તિને પામે છે. એમાં રાગ દ્વેષ અને પુણ્યપાપના વિકાર કઈ વૃદ્ધિને પામતા નથી. માટે કહ્યું કે હું આત્મા કેવો છું લિંગ દ્વારા એટલે ઉપયોગ નામના લક્ષણ દ્વારા, ગ્રહણ એટલે પૌદ્ગળિક ક્રમનું ગ્રહણું જેને નથી, જો આ પહેલેથી સિદ્ધાંત ઉપાડ્યો છે. હું ચૈતન્ય આત્મા છું. જો આ વાતને માટે જરી શ્રીમદ પણ એક શ્લોક કહે છે, એ શ્લોકમાં અર્થ કેટલો ગંભીર છે એ વાત જરી અમારા એક શ્લોક પણ ભેગો આવી જાય એટલે કોઈ એ વાત આનંદભાઈ એ વાત કહી હતી અગુર અવસર માંથી એમ કઈ આપવું જોઈએ. જો એક કડી ધ્યાન રાખજો, સંયમ ના હેતુ થી યોગ પ્રવાપના સ્વરૂપ લક્ષે જીનું આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાશો નિજ સ્વરૂપમાં લીનજો અપૂર્વયવસાર એવો ક્યારે આવશે. ધ્યાન રાખજો આ 11મા પદની સાથે આ ગાથાનો સંબંધ છે અને મેળ રીતે એ વાત આવી ગઈ છે. શું કહે છે? આ ભગવાન આત્મા જાણવા દેખવાનો ઉપયોગ પરિણામ દ્વારા નવા કર્મ નો સંબંધ કરતું નથી, એટલે તેનામાં વર્તમાન જે અશુદ્ધ પુણ્યપાપના પરિણામ તેનું કર્તૃત્વ જ્ઞાની ધર્મની દ્રષ્ટિએ સ્વીકારતો નથી. તેથી ક્ષણે ક્ષણે સ્વભાવ તરફની વૃદ્ધિ અને વિકાર નો સ્વભાવ એ ક્ષણિકે ક્ષણે ઘટતો જાય છે. તેથી સ્વભાવની શાંતિની વૃદ્ધિ તે મારો સ્વભાવ, તેમાં કર્મ નું ગ્રહણ મારા માં નથી. એ ન્યાય આ ગરીમાં મૂક્યો છે. કે ધર્માત્મા જી પોતાના આત્માની ભાવના કરતા પ્રથમ તો ભાવના સમ્યક દર્શન ની કરી એ વાત કરી આવી ગઈ હતી કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે દેહ ભિન્ન કેવલ ચૈતન્ય જાનજો તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોક્યું વર્તે એવો શુદ્ધ સ્વરૂપ ધ્યાનજો અપૂર્વયવસાર એવો ક્યારે આવશે એ પ્રથમ ગાથામાં તો એમ કહ્યું દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ થશે એમ નહીં થઈ ગયો એની વાત તો થઈને હજી બતાવે છે એટલે આત્મામાં ભ્રાંતિ શરીર વાળી મન હું અને પુનપાપના પરિણામ હું એ મને લાભદાયક થાય પુનપાપના વિકારો સ્વભાવને લાભદાયક માને તે સ્વભાવને વિકારને એકત્રતા ખોદી છોડી શકે નહીં એટલી દયાદાન ભક્તિ આદિના પરિણામ વિકાર અને ત્રિકાળ સ્વભાવ નિર્વિકાર એ વિકારથી ચૈતન્ય લાભ થાય એ માન્યતા ભ્રાંતિ ભ્રમને મિથ્યાત્વ છે તે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધજે એ ભ્રાંતિના નાશને લઈને ન્યા કર્મના નિમિત્તથી કથન છે પણ આપણે ભાવથી કહીએ છીએ એ ભ્રાંતિના નાશથી દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ હું આત્મા કોણ છું એવું બોધના ભાન થયું શું ભાન થયું દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાનજો શરીર અને આત્મા ચૈતન્ય ભગવાન જાણનાર દેખનાર કેવલ ચૈતન્ય દેહ ભિન્ન કેવલ ચૈતન્ય દયા દાન ભક્તિ વ્રત પૂજા એ પણ નહીં એકનો ચૈતન્ય સત્તા દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાનજો જો આ સમ્યક દર્શન આ સમ્યક જ્ઞાન આ ભેદ જ્ઞાન તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોક્યે તે સ્વભાવને આશ્રય પ્રણામ વિશેષી ક્ષીણ થતો ચારિત્ર મોહ અથવા સ્થિર દશાને નાશ થતા અમે વિલોકીએ નામ જાણીએ અને અંતે વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન અને લીનતા થતા એ ચારિત્ર મોહનો નાશ થતા અસ્થિરતાનો નાશ થતા સ્વભાવને આશ્રય લીનતા થતા શુદ્ધ સ્વરૂપમાં રમીએ એવું સ્વસર સ્વકાર ક્યારે અમને આવશે એ વાત કરીને પછી સંયમની વાતમાં અપૂર્વતા કઈ વાત કરે છે પહેલી કડી કહીએ કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના હું સ્વરૂપ આનંદ જ્ઞાનાનંદ છું એમાં લીન થવા માટે સંયમ સ્વભાવમાં લીન થવા માટે હેતુએ યોગ પ્રવર્તના અંદર મનવચનમાં જરી શુભાદીનો ભાવ થાય તે પ્રવર્તન થાય પણ સ્વરૂપ લક્ષે જીનું આજ્ઞાન જો હું શુદ્ધ ઉપયોગ ચિદાનંદ અખંડ જ્ઞાનાનંદ છું તેને લક્ષે વર્તમાનમાં જરી જીના આજ્ઞા અધીન જો સર્વજ્ઞ દેવ શું કહે છે સંતો શું કહે છે શાસ્ત્ર શું કહે છે તેના તરફનો જરી વિકલ્પ નામ શુભ લાભ હોય છે સ્વરૂપ લક્ષે જીના આજ્ઞા અધીન જીનાજ્ઞા નામ અશુદ્ધ ઉપયોગ દેવગુરુ શાસ્ત્ર શું કહે છે તેના તરફ વળેલો જરી રાગ છે પણ લક્ષ સ્વરૂપ તરફ છે કે સ્વરૂપ લક્ષે જીને આજ્ઞાધીન જો નિશ્ચય સ્વભાવ તરફ વળેલો ભાવ તે વર્તમાન અશુદ્ધ ઉપયોગ જીનાજ્ઞા સર્વજ્ઞ દેવગુરુ શાસ્ત્ર શું કહે છે તેના તરફનો પ્રતીતના વલણ વાળો રાગ છે પણ સ્વરૂપ લક્ષે જીનું આજ્ઞા આધીન જો હવે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં બસ આ સિદ્ધાંત સાથે તો બનશે કે હું શુદ્ધ ઉપયોગી મારા જ્ઞાન દર્શનના પરિણામ જે છે તે નવા કર્મને ગ્રહવામાં નિમિત્ત પણ નથી એટલે એક અશુદ્ધ ઉપયોગી મારામાં નથી એટલે કે જે જીના જ્ઞા દેવગુરુ શાસ્ત્ર જે ફરમાવે છે તેના તરફનો વલણ વાળો જે છુકાવ વાળો જે રાગ હતો તે સ્વભાવના લક્ષે ક્ષણે ક્ષણે સ્વરૂપ લક્ષે વધતા થીરતા વધતા સ્વરૂપના શુદ્ધ ઉપયોગના વલણમાં વધતા જીના જ્ઞા તરફના જે રાગનું વલણ છે એ ક્ષણે ક્ષણે સ્વરૂપ લક્ષે જીના જ્ઞાધીન તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં અશુદ્ધ પરિણામ શુભ ન રાગ પૂરતા દેવગુરુ શાસ્ત્ર શું કહે છે તેના વિકલ્પનો વેપાર એ મારો નથી હું શુદ્ધ ઉપયોગ સ્વભાવતર વલણ વાળો છું એમ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં જુઓ અહીંયા તો એ ઘટતી જતી વાત લીધી નથી આત્માના જ્ઞાન દર્શન ના પરિણામ શુદ્ધ ચૈતંત્ર વળેલા છે એ જો છો અંદર જે રજરી રાગ દેવગુરુ શાસ્ત્ર અને વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન અને વ્યવહાર વ્રત ના વિકલ્પ નો ભાવ થયો તે અશુદ્ધ પરિણામ છે તેને નિમિત્ત પામીને અને જે પરમાણુમાં કર્મ થવાની તાકાત સમય નો જે નિમિત્ત સંબંધ છે એ સંબંધ સ્વતંત્ર છે તેને સ્વભાવતર વળતા નિષેધ કરતો અંતે થાશો લીજ સ્વરૂપમાં લીનજો જે જીના જ્ઞાન દેવ ગુરુ શાસ્ત્ર કહે છે એના તરફનો જે જરી વિચાર રહે છે તેને સ્વરૂપ લક્ષે વધારતા વધારતા તેને તોડતા પરનો આશ્રય તોડતા અંતે થાશો લીજ સ્વરૂપમાં લીનજો સમજાણો જોવા લિંગ દ્વારા એટલે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે પોતગળે કર્મ નું ગ્રહવું નથી ભગવાન આત્મા ચિદાનંદ છો દ્રષ્ટિ નું ભાન થયું દ્રષ્ટિ આત્માને જાણ્યો દ્રષ્ટિ આત્માને વિશ્વાસમાં લીધો કે હું પરિપૂર્ણ શુદ્ધ ચિદાનંદ છું જરી કર્મ નો સંબંધ તો નથી પણ જરી જે કર્મ ના સંબંધમાં નિમિત્ત થાય તેટલો વિકાર પણ નથી અને છે તો ક્ષણે ક્ષણે સ્વભાવ તરફ ઢળતો જયેલો શુદ્ધ ઉપયોગ એનો અશુદ્ધ નો નાશ થતો જાય છે નાશ થતાની ગણતરી ન ગણતા સ્વભાવ તરફ વળેલા ભાવની ગણતરી ગણતા મારામાં કર્મ નો સંબંધ છે નહીં એમ સ્વભાવની દ્રષ્ટિવન ધર્માત્મા સ્વભાવ તરફ વળેલો અશુદ્ધ ઉપયોગ ને કર્મ નો સંબંધ મને નથી એમ પુકાર કરે મારે અને પરને કઈ પણ સંબંધ છે નહીં હું જીવાન જરીક વેપારમાં અશુદ્ધ પરિણામ થાય પણ જ્યાં સ્વભાવ તરફ જ્યાં વલણ છે વ્યાજ 5 રૂપિયાનું ભરવું પડે પણ જ્યાં 5-10 હજાર ની પેદાશ હોય એ વ્યાજ ઉપર લક્ષ રાખતો નથી જેની પાસેથી કઈ પૈસા લીધા અને 5 રૂપિયા ભરવા પડ્યા વ્યાજના પણ એ પૈસામાંથી 10 હજાર પેદા થાય તો 35 હજાર ની ગણતરી ગણે એમ ચૈતન્ય સ્વભાવ મારે જાણવા દેખવાના પરિણામ સ્વરૂપ એને લઈને નવા કર્મ નો સંબંધ મને છે જ નહીં સંસાર જ મને નથી ને જુવા ધ્વનિ સંયક દ્રષ્ટિ ની જુવા ધ્વનિ દ્રષ્ટિ ની સંસાર જ મને નથી તો સંસાર નો નાશ કરું અને મુક્તિ કરું એવા બે ભેદના વિકલ્પો નો આશ્રય પણ એમાં છે નહી સમજાય છે એ પણ કડી માં છે હોળી લક્ષ માં આવી ગયા કડી છે ને કડી હોલી નહી સંસાર ને મોક્ષ સમગણે આવે છે ને એ કડી પૂછો ના એ નહી આ તો શ્રીમદ ની વાત છે ભાવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો એ વાત છે ત્યાં એ બધી ગુટ વાત છે તરીકે એટલે એ અપૂરો સમાજ આ ભાવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો સમસ્વભાવ સંસાર અને મોક્ષ એવા બે પર્યાય નો અવસ્થા નું પણ લક્ષ્ય જ્યાં છૂટી જાય છે અને એકનું આત્મા જ્ઞાતા દ્રષ્ટા તો વળે છે તેને સંસાર હશે કે નહીં મુક્તિ થશે કે નહીં વિકાર કરશે કે નહીં એ શંકા અને અસ્થિરતાના વિકલ્પનો રાગનો ત્યાં અવકાશ છે નહીં આ સંયક દર્શન ત્રિકાળ ચૈતન્ય સ્વીકાર કરતા વર્તમાન અશુદ્ધ પરિણામ અશુદ્ધ જે જરીપની પાપ થાય એનો પણ સ્વીકાર નથી તો એક સમયનો જે નિમિત્ત નૈમિતિક સંબંધની સ્વતંત્રતા જે કાળે આ નિમિત્ત છે તે કાળે ત્યાં નૈમિતિકનું પરિણામ કર્મનું સ્વતંત્ર છે અને કર્મનો ઉદય જયારે હોય છે ત્યારે આત્માના પોતાને જ કાળે તે સમયે રાગદ્વેષ હોય છે જેની સ્વતંત્રતા સ્વીકારીને જ્ઞાનનો સ્વીકાર કર્યો કેમ છે પણ એનો આદર કર્યો નહીં આદરમાં તો હું એક ઉપયોગ મારું લક્ષણ છે ઈ દ્વારા પુદ્ગળિક કર્મ નું ગ્રહણ મારે નથી. એવું સમજાય છે? આનું નામ લિંગ ગ્રહણ. લિંગ નામ મારા જાણવા દેખવાનું પરિણામ ભાવ, તેનાથી કર્મ નું ગ્રહણ મને નથી, અનામ નથી. એવું મારો જે આત્મા કર્મ ને રાગ નો સ્વીકાર નહીં અને ત્રિકાળ ચૈતન્ય ના ચૈતન સત્તા નો સ્વીકાર, એની દ્રષ્ટિમાં મુક્તિ ક્યારે થશે, સંસાર ક્યારે ટળશે? એવા બે ભંગના આશ્રય પણ વિકલ્પ ને વિચાર મુખ્ય પડે હોતો, મુખ્ય પડે હોતો નથી. એથી આ કહ્યું પૌદ્ગળિક કર્મ નું ગ્રહ જેને નથી. આ રીતિ આત્મા દ્રવ્ય કર્મ થી અસંયુક્ત છે. આ રીતે આત્મા ભગવાન ચિદાન સત્તા છે, છે ને છે. એવા ત્રિકાળ સ્વભાવ ના આશ્રય ની દ્રષ્ટિ એ કર્મ ના સંબંધ નો સ્વીકાર જ કરતી નથી. કર્મ મને છે નહી તો કર્મ ઉદય આવશે તો મને વિઘન થશે, કર્મ ઉદય આવશે તો મને વિકાર થશે, અને વિકાર ને હું કેમ જીતીશ? એ પ્રશ્ન, એ સવાલ ચૈતન્ય ત્રિકાળ ની શ્રદ્ધા ના આશ્રય વર્તતી દ્રષ્ટિ માં તે સવાલ ને પ્રશ્ન રહેતો. પણ એ સ્વભાવ ની પ્રતિજ્ઞા જ્યાં સુધી ન કરે ત્યાં સુધી એને વિકાર ભાષા કરે છે. વિકાર એક સમય નું અસ્તિત્વ છે. આત્મામાં નાનામાં નાના કાળમાં પુણ્ય પાપ આદિ નું અસ્તિત્વ એક સમય નું છે. એક સમય નું હોવાપણ છે. એક સમય નું હોવાપણ નો સ્વીકાર અને ટકા સત્તા નો સ્વીકાર નહીં. આ સંસાર આ પાખંડ છે, અજ્ઞાન ને અધર્મ છે. અને ત્રિકાળ ચૈતન સત્તા શુદ્ધ અનંત ગુણ નો પિંડ થયો એનો સ્વીકાર, અને એક ક્ષણ નો વિકાર સમય નો છે તેનો સ્વીકાર નહીં. પણ સ્વીકાર નહીં કહેતા એનું જ્ઞાન તો વર્તે છે કે આ વસ્તુ જરી મારી દશામાં જરી થાય છે. એવો જે વ્યવહાર નહીં, જ્ઞાન ના અભિપ્રાય નો ભાગ જે વર્તમાનમાં રાગ દ્વેષ આદિ છે તેને જાણે છે પણ એને આદરતો નથી. એવી દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળ આત્મા, તેમાં કર્મ નો સંબંધ મને જરી પણ છે નહી. ક્યારની વાત ચાલે છે? આ તો સંયક દર્શન, સાચી શ્રદ્ધા, આત્માના ભરોસે ચડવાનું પહેલું પગથિયું, આ એની વાત ચાલે છે. આ ઉત્પલી વાત કે આગલી આગી વાત છે નહી. એટલે શ્રીમદે પણ એમ કહ્યું સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, સમય સમયમાં આત્માના સ્વભાવ તરફ વલણ ના આશ્રય પર તરફના વલણ નું ઘટવું થાય છે અને અંતે સ્વભાવમાં લીન થાય છે. એમાં વ્યવહાર નો નિષેધ, નિમિત્ત નો નિષેધ, કર્મ નો નિષેધ, વિકાર નો નિષેધ, ક્ષણે ક્ષણે ઘટતી જતી સ્થિતિ કહેતા પર્યાય બુદ્ધિ નો નિષેધ, વર્તમાન અંશને આદરવાનો નિષેધ, બધા ભાગ આ બુંદમાં આવી જાય છે. અને ક્ષણે ક્ષણે સ્વરૂપ તરફના આશ્રય વધતા કર્મ નો મને સંબંધ થતો નથી. આવી શ્રદ્ધા અને આવું જ્ઞાન પ્રથમ ક્રિયા વિના આત્માની પ્રતિ તને શ્રદ્ધા કહી શકાતી નથી. એથી કહ્યું કે એ ઉપયોગ નામના લક્ષણ દ્વારા લક્ષ કરવા યોગ એવું જે ચૈતન્ય ત્રિકાળ, એ ત્રિકાળ લક્ષ કરવા યોગ હું છું. એવા પરિણામ દ્વારા કઈ નવા કર્મ નું લક્ષ થઈને પરિણામ કર્મ આવે એવો સંબંધ આત્મામાં છે નહીં. એમ યા 11મા બોલમાં અલિંગ ગ્રહણ કહીને આત્માને કર્મ ના સંબંધ થી નિરાળો નિર્મળ વર્ણ્યો છે. કર્મ ની વાત નરી, આમાં આવી પ્રકૃતિ બંધાણી, આટલી સ્થિતિ હતી, આટલા કાળે આ ઉદયમાં આવે, સત્તા હોય તો ઉદયમાં આવે, વિપાક થાય તો આત્માને કર્મ નડે, નડતર ફરતર કાય છે નહી. એની માનતાની જે કલ્પના હતી ચૈતન્ય ત્રિકાળ સ્વભાવની શક્તિનો સ્વીકાર ન કરતા વર્તમાન કઈ કર્મ ભાળ્યું નથી, જોયું નથી. એક શાસ્ત્રે કહ્યું કે તારો વિકાર ભાવ થાય છે તો એ વિકારનું નિમિત્ત માત્ર કરીને એક નવા પરમાણુમાં કર્મ અવસ્થા થવાની લાયકાત વાળા પ્રાર્થ થાય છે, અને એ પ્રાર્થ હું કાળે ભાઈ સંયોગ આપે અને તું વિકાર કરતો તે કર્મ ને નિમિત્ત કહેવાય છે. એટલી વાર જયારે શાસ્ત્રે કહી ત્યારે હું કર્મ વળી ગયો કે કર્મ અમને લડે ને કર્મ અમને વિઘન કરે છે. એ વાત ત્રણકાળ ત્રણ લોકમાં સાથે નથી. વિઘન કરનાર એની દ્રષ્ટિ હતી. પરનો જે આશ્રય કરતો પુણ્ય ને પાપ ને નિમિત્ત મને મદદ કરે, નિમિત્ત થી મને લાભ થાય અને પુણ્ય પરિણામ થી મને કલ્યાણ થાય, જેનાથી કલ્યાણ માને તેને સ્વમાં એકત્વ માન્યા વિના કલ્યાણ માની શકે નહીં. જેનાથી નુકસાન માને એને સ્વમાં એકત્વ માન્યા વિના નુકસાન માની શકે નહીં. ત્રિકાળ સદન જે આત્માને નિમિત્ત અને વિકાર પુનથી લાભ માને તે પુનને નિમિત્ત મારામાં છે એમ માન્યા વિના એ લાભ માની શકે નહીં. જેનાથી નુકસાન માને જો કર્મથી નુકસાન થાય માને તો કર્મ ચૈતન્યમાં પ્રવેશ કરી ગયા છે એમ માન્યા વિના બીજી ચીજથી મને નુકસાન થાય એવી એકત્વ બુદ્ધિ હોઈ શકે નહીં. કેમ કે નુકસાન અને લાભ કરનાર આત્માની પર્યાય અવસ્થાની સત્તામાં હોવા જોઈએ. એ પર સત્તામાં રહેલી ચીજ જીવને નુકસાન અને લાભ કરે એ ત્રણ કાળમાં બની શકે નહીં. ઓ સમજાય છે? આત્મ પદાર્થ જે ચૈતન્ય કાળ છે તેની વર્તમાન અવસ્થામાં જે ભાવ હોય તે તેને લાભ ને નુકસાન કરી શકે. તેની સત્તા દ્રવ્ય છે, ગુણ છે અને વર્તમાન અંશ છે. એ સત્તામાં જે ચીજ હોય તે ચીજને લાભ ને નુકસાન બિલકુલ કરી શકતી નથી. વાત સમજાણો? આ આત્મા દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ, એના ગુણો એટલે ત્રિકાળી શક્તિ, એની વર્તમાન પર્યાય એટલે વિકારી અવિકારી અવસ્થા, આ ત્રણમાં કઈ હોય તે તેને લાભ નુકસાન કરી શકે. ચોથી ચીજ એને લાભ નુકસાન ત્રણ કાળ ત્રણ લોકમાં કરી શકે નહીં. તો એ ત્રણ ચીજમાં કર્મ આવતા નથી. પર્યાયમાં કર્મ આવે છે, પર્યાય કે અવસ્થામાં તો બહુ તો અશુદ્ધ ઉપયોગ આવે છે. રાગ ને દ્વેષ પુન ને પાપ તે તેની અવસ્થામાં આવે છે. ગુણમાં નહીં, ત્રિકાળ દ્રવ્યમાં નહીં, ત્રિકાળ શક્તિમાં નહીં, ત્રિકાળ શક્તિના સ્વભાવ ગુણમાં નહીં, એની પર્યાયમાં આવે. તે તો એનો અશુદ્ધ ઉપયોગ મળીને એનું અસ્તિત્વ પર્યાય દશા તે મારી છે એમાંશનો સ્વીકાર એ મિથ્યા ભાવ તેને નુકસાન કરે છે. પણ કર્મ નુકસાન કરે છે અને નિમિત્ત મને નુકસાન કરે છે એ સ્વરૂપમાં ત્રણ કાળ ત્રણ લોકનો વિષય હતો. અને નિમિત્ત મને લાભ કરે છે, કર્મ ઘટે તો કઈ લાભ થાય એવા ત્રણ કાળમાં આત્માના સત્તાનો વિષય છે નહીં. કેમ કે આત્મા જે ત્રિકાળી પદાર્થ અને એના જ્ઞાન દર્શન આનંદ સ્વચ્છત્વ શાંતિ અસ્તિત્વ વસ્તુત્વ પ્રભુત્વ એવી અનંત શક્તિનો ભંડાર એ ત્રણકાળ દ્રવ્યને ગુણમાં કોઈ વિકાર ફિકાર છે નહીં. વિકાર અને મલિન તો તેની ચાલતી વર્તમાન અવસ્થાને પર્યાયમાં છે. એ વિકાર અવસ્થા તે પોતાની છે માનીને જો ત્રિકાળને ભૂલે સંસાર છે. એ સંસારમાં કોઈ નિમિત્ત બિમિત બીજાથી થાય છે એવું કઈ છે નહીં. આય તો એ સંસારને પણ ઉડાવી દીધો કે મારી પર્યાયમાં જે અશુદ્ધ ઉપયોગ થાય છે એ નિમિત્ત પામીને પરમાણુ જે થવાને લાયક કર્મ હતા તેનો સંબંધ થાય છે એ સંબંધ મને થતો નથી. હું તો સ્વભાવના સંબંધ વાળો છું. જાણાવ્યો મારા જાણવા દેખવાના પરિણામ ત્રિકાળ ચૈતન્ય સ્વભાવની એકતાના સંબંધ કરનાર તે અશુદ્ધ પરિણામ અને કર્મનો સંબંધ કરતો ત્રણ કાળમાં નથી. સંબંધો કર્યો, સંબંધો કર્યો કોની આરે? જાણવા દેખવાના જે જ્ઞાતા દ્રષ્ટાના જે ભાવ તે મારું લક્ષણ અને હું તેનાથી જણાયો લક્ષણ નથી. તેની સાથે મેં લક્ષણ દ્વારા લક્ષણ એક કર્યું છે. પણ તે લક્ષણમાં નવા કર્મ આવવાનો જે સંબંધ એ લક્ષણને વિશે છે નહીં. એટલે આત્મામાં ઉપયોગ લક્ષણ દ્વારા વિકાર જ્યાં થતો ગણ્યો નથી અને કર્મનો આવવાનો સંબંધ ગણ્યો નથી. એ નિમિત્ત સંબંધની એક સમયનો જે વિકારનો સંબંધ એ સ્વીકારવામાં આવ્યો નથી. સમજાણવામાં? આ રીતિ આત્મા દ્રવ્ય એટલે પરમાણુ જળ જીવ અચેતન કર્મ છે એનાથી અસંયુક્ત છે. કેમ? ભાવ કર્મ જે પુનપાપના વિકારી એનો જ સ્વીકાર નથી તો ભાવ કર્મનો નિમિત્ત અને દ્રવ્ય કર્મનો નૈમિત કે સંબંધનો સ્વીકાર થતો નથી. એટલે રહ્યો સ્વભાવ હું આત્મા જ્ઞાતા ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ આનંદની ખાણ છું એવી શ્રદ્ધાએ આખા આત્માને શ્રદ્ધાએ ઝીલ્યો ઝીલ્યો શ્રદ્ધાએ આત્મા આનંદ ગુણની ખાણ એવી શ્રદ્ધાએ રમાયો આત્માને હું આત્મા આવો છું વિકાર ફિકાર મારામાં એવી શ્રદ્ધા સંન્યક દર્શન થતા આત્મામાં ભાસ થાય અને આત્મામાં બોધ થાય કે મારી મુક્તિ મારા દ્રવ્યમાં પડી છે, મારેથી છીટી છે નહીં, મને ભગવાનને પૂછવા જવું પડે, હે ભગવાન મારી મુક્તિ કેદી થશે. એ વાત સ્વભાવની દ્રષ્ટિને આશરે રહેતી નથી. મારો સંસાર કેદી ચડશે એવો શંકા, એવો સંદેહ એ સ્વભાવની દ્રષ્ટિમાં સંસાર જ નથી ને, વસ્તુમાં સંસાર છે. જો વસ્તુ સ્વભાવમાં સંસાર હોય તો નાશ થાય નહીં, અને સંસાર પર્યાયમાં એક સમય પૂરતો રાગ દ્વેષ જ્ઞાન ભાવ એ ત્રિકાળ સ્વભાવમાં નથી. સ્વભાવનો આશ્રય લીધા સંસાર જ નથી, તો સંસારનું નિમિત્ત પામી પરમાણુ જે કર્મરૂપે થતા થવાની લાયકાત વાળા એ મારામાં છે. આવી શ્રદ્ધા ને જ્ઞાન શરૂઆત કરવી તે આત્મા વસ્તુ છે, તેને પ્રાપ્ત કરવાને સાધવાની પહેલી કળા છે. આ સિવાય આત્માની પ્રાપ્તિ કોઈ બીજા ઉપાયથી કહે એ ત્રણ કાળમાં વાત સાચી નથી. સમજાણવામાં કોઈ અગિયારમો બોલ થયો, હવે એની સાથે થોડો બારમો બોલ, અડધો કલાકે માંડ્યું. હવે લિંગો દ્વારા એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે વિષયોનો ભોગ નથી. જો ભગવાન આત્માને આ ઇન્દ્રિયો જે પરમાણુ છે, જળ જે રજકણો છે, એના દ્વારા વિષયો શબ્દ રૂપ રસગંધ ને સ્પર્શ એનો ભોગતા આત્મા નથી. કેમ કે આ પરમાણુ જળ અચેતન છે, એની અવસ્થાઓનું બદલવું ફરવું આમ કામ થવું એ ચૈતન્યની પર્યાય અને ગુણને આધારે નથી, એ સ્વતંત્ર ચેતન પદાર્થ છે. આ અચેતન અજીવ પરમાણુ છે, તેની અવસ્થાનું બદલવું આમ ચેષ્ટા થવી એ બધી અવસ્થાઓ એટલે વર્તમાન દશા તે અચેતન પદાર્થની છે. એ પદાર્થ દ્વારા આત્મા ઇન્દ્રિયોના વિષયને ભોગવે એ ત્રણ કાળમાં છે નહીં. કવડી જાય વાત ભજવાય કે આ પરની વાત, વિષય ભોગવીએ છીએ, બંગલા ભોગવીએ છીએ, લાડવા ભોગવીએ છીએ, ઇસ્ત્રી ભોગવીએ છીએ, આબરૂ ભોગવીએ છીએ, એ વાત ત્રણ કાળમાં છે નહીં. કેમ કે આ પરમાણુની અવસ્થાઓને ફેરવવાને પણ આત્મા તાકાત વાળો નથી. કેમ કે ચૈતન્યની જે સત્તા છે એ સત્તાને આધીનાની સત્તા નથી. આની સત્તા અચેતન પદાર્થ જેમાં રંગ ગંધ વર્ષ ફરસ આદિ સ્વભાવ છે તેનું પલટન અચેતનને આધારે થાય છે. એટલે આ દ્વારા આત્મા કાંઈ પણ ભોગવી શકે એ વાત બ્રહ્મને અવિરાન છે. એક વાત રહી, એ ઇન્દ્રિયોના લક્ષ્ય વર્તમાન દશા રાગ ને દ્વેષ થાય, લાડવો હારો ઇસ્ત્રી સુંદર આબરુ ઠીક નિંદા ઠીક નહીં વિગેરે પાંચ ઇન્દ્રિયોના વિષય તરફ પુણ્યપાપની લાગણીઓ થાય, દેવના દર્શન ઠીક, ગુરુનું શ્રવણ ઠીક, શાસ્ત્ર ઠીક, એ શુભ રાગ, એ ઇન્દ્રિય તરફના વલણ વાળો રાગ, એ ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય જે ખંડ ખંડ જ્ઞાનનું કામ કરે તે ઇન્દ્રિય દ્વારા પણ આત્મા વિષયોને એટલે રાગ દ્વેષને ભોગવતો નથી. શું કહ્યું કે આ જળ ઇન્દ્રિય દ્વારા તો ભોગવતો નથી, કેમ કે એ તો પર વસ્તુ છે, એની વૃત્તિ થાય, ક્ષયરોગ વાળાની ઘણી વૃત્તિ હોય છે, ઇન્દ્રિયો બધી નબળી પડી જાય છે, પછી એનો વૃત્તિમાં તાકાત નથી, આ શરીરમાં એટલે વૃત્તિ એટલું જોર કરે આમ કરું આમ કરું, પણ ઇન્દ્રિયો શિથિલ થવાથી એના પરિણામમાં કૃષ્ટા અને ક્લિષ્ટા વધે છે, પણ આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિમાં કઈ કામ કરી શકતા નથી. એટલે પરઇન્દ્રિયથી ભોગવી શકે છે કોઈ અજ્ઞાની આત્મા, એ વાત તો ત્રણ કાળમાં હજી નથી. હવે રહેલો જે ભાવ હરખ શોક નો ભોગવવાનો ભાવ, હરખ શોક, હરખ શોક આ ચીજ અનુકૂળ છે હરખ નો અનુભવ, આ ચીજ પ્રતિકૂળ છે દ્વેષ નો અનુભવ, એ હરખ ને દ્વેષ, રતિ ને અરતિ, જે વૃત્તિઓ છે એ હું નથી, હું એનો ભોગતા નથી. કેમ લિંગ દ્વારા એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે વિષયોનો ભોગ નથી. ધ્યાન રાખો, ચૈતન અતિન્દ્રિય સ્વરૂપ છે, અંદર ત્રિકાળ જ્ઞાન ને દર્શન નો પિંડ છે, એનો વર્તમાન રાગ અને શરીરની ક્રિયાને નિમિત્ત નિમિત્ત સંબંધ કહેવામાં આવે છે. શરીરની ક્રિયા શરીરથી થાય તો રાગને નિમિત્ત કહેવામાં આવે છે, શરીરની ક્રિયા શરીરથી કોઈ દુશ્મનાદી મારવાની ક્રિયા થાય તો અંદર દ્વેષ થયો તેને નિમિત્ત કહેવામાં આવે છે, પણ શરીરની ક્રિયા થાય માટે દ્વેષ રાગ થાય એમ નથી, અને રાગ ને દ્વેષ થાય છે માટે શરીરની ક્રિયા થાય છે એમ પણ નથી બે સ્વતંત્ર પોતપોતાને કારણે સ્વયં એક સમયે કામ કરી રહ્યા છે કોઈને કારણે કોઈ છે નહીં એવું જેને બરાબર શરીરાદીની અવસ્થાનું જ્ઞાન અને વિકારના પરિણામના ભાવનું જ્ઞાન જેને થયું તે એક સમયના બોધને પકડી શકતો નથી માટે તે સ્વભાવ તરફ વળતા એ હરક શોકનો ભોગતા હો નથી સમજાય છે પર તરફનો જે હરક શોક એક સમયનો ભાવ થાય છે બીજે સમયે બીજો અને ત્રીજે સમયે નાનામાં નાના કાળમાં જરી રાગ થાય નાનામાં નાના કાળમાં જરી દ્વેષ થાય સ્ત્રી દેખી પૈસો દેખી આબરૂ દેખી ધૂળ દેખી ધૂળ એટલા રૂપિયો અનોટો એ દેખીને નહીં પણ પોતાની કમજોરી પુરુષાર્થ નબળાય છે એ રાગ ને દ્વેષ જરી થાય તે જ્ઞાની ધર્માત્મા સ્વીકારે છે કે એક સમય પૂરતો વિકાર હો એના અસ્તિત્વને હું તે સ્વીકારું કે હું તે ત્રિકાળ નિર્વિકારી ઇન્દ્રિયના વિષય ને રાગના લક્ષ વિનાનો વિતરાગી ચૈતન્ય શુદ્ધ બિંબ એને સ્વીકારું એટલે ત્રિકાળ ચૈતન્યની સત્તાના સ્વીકારના અનુભવને ભોગવવાને આશરે વર્તમાન જરી હરક શોકના પરિણામ થાય તેને જ્ઞાની ભોગવતો નથી જેવા સંયક દર્શન ની વાત ચાલે છે ચોથા ગુણસ્થાનની અવિરત સંયક દર્શન એ જરી હરક શોકની ક્ષણિક વૃત્તિઓ થઈ એ હરક શોકની ક્ષણિક વૃત્તિ બીજે ક્ષણે રહેતી નથી અને હરક શોકની લાગણી થઈ એ હરખે કલ્પેલી સ્ત્રીયાદીને દ્વેષે કલ્પેલો દુશ્મન એની અવસ્થા ફરી જાય ને હરખને દ્વેષ પ્રમાણે બહારમાં પલટન થતું નથી માટે ધર્મીની હરક શોકની લાગણીને ભોગવવા તરફના વલણનો ભાવ હોતો નથી તેને જાણવા તરફ રહે છે કે મારી નબળાઈ છે તેથી જરી થાય છે પણ સ્વભાવને આશરે ઇન્દ્રિયનો ભોગવટો ધર્મીને સંકેતીને જ્ઞાનીને છનુ હજાર સ્ત્રીમાં પડ્યા છતાં અને તેના તરફના રાગના વલણ વર્તમાન ક્ષણે ગોવા થતાં તે જ વખતે ત્રિકાળી ચૈતન શુદ્ધ ચિદાનંદ આનંદ છો તે અભિપ્રાયના વલણને લઈને ઇન્દ્રિયના ભોગતાણે પણ જ્ઞાની ઇન્દ્રિયોના વિષયને ભોગવે છે એમ કહી શકાતું નથી સમજાય છે ધર્મી 96,000 સ્ત્રીના વૃંદમાં ભોગમાં પડેલો શરીરની ક્રિયા વિષયમાં અથડાતી હોય ધ્યાન રાખજો શરીરની ક્રિયા અથડાતી હોય એ જળની પર્યાય ઉપર જ્ઞાનીનું તે વખતે પણ વલણ નથી તે તરફ જરી રાગ ને ફરક થાય ક્ષણે તે તરફ પણ અભિપ્રાયનો જ્ઞાનીને રાગના ક્ષણિક ભાવ ઉપર પણ જોર નથી તે ક્ષણે પણ રાગ અને જળની નિમિત્ત પર્યાય તરફ વલણ ન હોવાથી સ્વભાવ તરફના વલણનો ભાવ હોવાથી ઇન્દ્રિયોનો વિષય જ્ઞાની ભોગવે છે તેમ કહી શકાતો નથી એટલે કે જ્ઞાની ઇન્દ્રિયના વિષયને ભોગવતો નથી સમજાણું આનું નામ ધર્મ આનું નામ ધર્મ લોકો કલ્પે છે બહારથી કલ્પના આ ધર્મ આમ થાય પરની દયા પાડતા રૂપિયા દીધે થાય એ ત્રણકાર ત્રણ લોકમાં એ વસ્તુનું સ્વરૂપ છે નહીં અજ્ઞાનીઓએ કલ્પ્યું છે એને રૂચ્યું છે એટલે લઈને વાત બેસી ગયો છે વાસ્તવિક તત્વનું સ્વરૂપ એમ છે નહીં આય તો ભગવાન કહે છે લિંગો દ્વારા ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ ઉપવિષ્યોનો ભોગ નથી જેવો જરી વૃત્તિ વર્તમાન કામ ક્રોધની થઈ જ્ઞાનીને એ થઈ અને શરીરની ક્રિયા તો થવાની હોય તો થઈ ધ્યાન રાખજો એ થવાની હતી આ ઈચ્છા થઈ માટે શરીરની ક્રિયા થઈ એમ નહીં ઈચ્છા હરક થયો માટે શરીરની અવસ્થા થઈ એમ નહીં શરીરની અવસ્થા થવાની છે માટે રાગ થાય છે એમ નહીં બેને ભીન પાડી દીધા એટલે જરી જે રાગ જે વિષયનો થાય એ ક્ષણિક તરફનું વલણ ઝુકાવ જ્ઞાનીનો વર્તમાન પર્યાય બુદ્ધિ વર્તમાન રાગના અંશ ઉપર રૂચિની બુદ્ધિ ન હોવાથી અને ત્રિકાળ રાગ રહી ચૈતન્ય શુદ્ધિની બુદ્ધિ હોવાથી જ્ઞાની ઇન્દ્રિયોના વિષયને ભોગવતો નથી સમજાય છે એ વર્તમાન બીજાને એમ દેખાય કે આ વિષય ભોગવે છે પણ અંતરમાં દ્રષ્ટિનો ફેર છે અંતર માં અભિપ્રાય નો અભિપ્રાય ગ્રંથ ખાઈ જાય છે. અભિપ્રાય એક વાર દાખલો આપ્યો હતો, સમજાય છે. એક વાણીઓ હતો અને એની એક નવી માં હતી, નવી માં હતી. એ નવી માં એ એની ઈસ્ત્રી નો હાડલો ઉઢેલો, એની ઈસ્ત્રી ગયેલા નાળા, એને હાડલો ઉડીને કૂતેલા. એને કઈ વિષય ની વૃત્તિ થઈ, એમને જાણ્યું કે આ ઈસ્ત્રી છે, ઠેબુ માર્યું ત્યાં જાગી ઉઠી ભાઈ. એટલે કેમ બેટા, એટલે નવી માં હતી, કેમ બેટા વહુ ગયા છે નાળા, આમ જ્યાં કીધું જે અભિપ્રાય હતો ગ્રાટ ખાઈ ગયો. માતા મને ખબર, સમજાય છે. જે અભિપ્રાય હતો જ્યાં ઓળખાણ થઈ આ જણેતા, આ માતા નવી પણ માતા છે ને, મારી વૃત્તિમાં જે હતો તે આ નિમિત્ત નહીં, ગ્લાટ ખાઈ ગયો. એમ ચૈતન્યમાં હું કોણ છું, હું કોણ છું, હું જાણનાર દેખનાર ચૈતન્ય છું. મેં રાગને હરખ નિમિત્તો શરીર ને ઇન્દ્રિય તરફના વલણ માંથી જે કર્યા અને એની સાથે મૈથુન નામ એકત્વ બુદ્ધિ જે કરતો, ગ્લાટ ખાઈ ગયો. કોણ છો તો હું આત્મા. એ રાગ અને પરતરફના વલણના ઝુકાવવાળી વૃત્તિ વાળો નહીં, હું તો સ્વભાવ વાળો છું. એમ અભિપ્રાય જેમ એ ભાઈ નો ફરી ગયો, એમ આત્મા નો અભિપ્રાય ફરતા ગુલાટ ખાતા એક ક્ષણ વાર લાગતી નથી. કેમ કે ખ્યાલમાં આવ્યો કે રાગ ને હરખ એ પરતરફના વલણ થી ઉત્પન્ન થતો ભાવ, અને રાગ ને હરખ એનાથી કઈ દેહની ક્રિયાઓ થતી નથી, એનાથી કઈ જીભ હલતી. લાડવું ખાવામાં કઈ રાગ થયો એટલે કઈ જીભ હલે, એ મારી તાકાત ની વાત નથી. એટલે પર પદાર્થ નો અહંકાર અભિમાન ઉડી જતા અને રાગની જરી વૃત્તિ થઈ તેના પ્રત્યે પણ ક્ષણિક બુદ્ધિ હોવાથી અને ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય પ્રવૃત્તિ અને દ્રષ્ટિ હોવાથી એક જ્ઞાની ઇન્દ્રિય નો ભોગતા કહી શકાતો નથી. પણ આ રીતે એ નિમિત્તો છે, શરીરો છે, એની ક્રિયા એને લઈને થાય છે. મારામાં જરી નબળાય એ ક્રિયા થવાની માટે મને રાગ થયો એ વાત અજ્ઞાનીઓએ કલ્પેલી છે, અને રાગ થયો માટે ક્રિયા થાય છે પણ મિથ્યા દ્રષ્ટિએ કલ્પેલી છે, અને રાગ થયો માટે રાગ ઉપરનું વજન છે જ્ઞાની ને એમ છે નહીં. એટલે તે વખતે અભિપ્રાય નું જોર રાગ વખતે પણ ક્ષણિક રાગ ઉપરના અસ્તિત્વને નહીં કબૂલતું, ત્રિકાળ ચૈતન્ય શુદ્ધ છો તેની સત્તાને કબૂલતું. એ અભિપ્રાય અને જ્ઞાન તે ઇન્દ્રિયનો વિષય ભોગવે છે એમ છે નહીં. એમ દ્વેષ દુશ્મન ને જ્ઞાની માનતો નથી કે આ દુશ્મન છે. જયારે દ્વેષ નો ભાગ આવી જાય છે, દ્વેષ નો ભાગ પ્રતિકૂળ કરે છે માટે આવે છે એમ નહીં, અને દ્વેષ આવે છે માટે પ્રતિકૂળ ને હું મારી શકીશ અને વિઘન દૂર કરી શકીશ એવી પણ દ્રષ્ટિ જ્ઞાની હોતી નથી. અને જે કઈ દ્વેષ આવ્યો ક્ષણિક, એ વર્તમાન ક્ષણિક દ્વેષ છે, અને હું તો ત્રિકાળ નિરાવર નિરાપુ આનંદ જ્ઞાતા દ્રષ્ટા છું. એમ દ્વેષની અંશ વૃત્તિ હોવા છતાં તે વખતે જ્ઞાતા દ્રષ્ટાનું ભાન હોવાથી જ્ઞાની દ્વેષના વિષયને રાગના વિષયને અનુભવે છે અને એમાં એકાગ્ર થાય છે એમ છે નહીં. તે ક્ષણે પણ રાગ અને દ્વેષની હયાતીના ક્ષણના અવસરે પણ ત્રિકાળ ચૈતન્ય સત્તાના ભરોસે જે ભાવ થયો છે તે સ્વભાવ તર્કના વલણનું જ કામ કરે છે, એ રાગ ને દ્વેષના વલણનું કામ કરતો નથી. માટે ધર્મીને જેવું આ ચૈતન્ય પદાર્થ ત્રિકાળ સત્તા છે છે ને છે, એની વર્તમાનમાં જરી હરખશોકની લાગણી એ ખાઈ શું શકે છે? લાડવો ખાઈ શકે છે, સ્ત્રી ભોગવી શકે છે, મકાન આબરુ કીર્તિ આ કરોડો ની કોડું ભાંગી જાય એ કરોડ રૂપિયા ભોગવી શકે છે. મને નથી કહેતા કે કરોડ રૂપિયા વાળા કડું ભાંગી ગઈ કરોડ ને લઈને મેળવી મેળવીને આમ ભેગવા થયા, બાપા અમારી કડું ભાંગી તારા પૈસા ભેગા થયા છે, સેવા થાતી બધી કલ્પના એ અજ્ઞાની ના ભાવમાં જે રાગ ને દ્વેષ થયો તેથી કઈ ચીજ આવી નથી, અને ચીજ આવી માટે રાગ દ્વેષ એમ છે નહીં, સ્વતંત્ર પદાર્થ છે. એવું જ્યાં ધર્મી જીવને ત્રિકાળ ચૈતન્ય સ્વભાવની સત્તા સ્વભાવનો સ્વીકાર થયો અને વર્તમાન જઈ હરખશોક ઇન્દ્રિયના વિષયનો થયો, એ નિમિત્ત છે માટે દેહની ક્રિયા થાય છે એમ જ્ઞાની સ્વીકારતો નથી. અજ્ઞાનીની વાત ખોટી કે મને રાગ થયો માટે શરીરમાં, કારણ કે હું નિમિત્ત છું માટે આમાં ક્રિયા થાય છે, જ્ઞાની જાણે છે કે એની જે સમયની પર્યાય અવસ્થા થવાની અને મારો જે સમયનો રાગ એ બે ને હું પકડી શકતો નથી, તો રાગ આને નિમિત્ત થાય એ તડકાળમાં બની શકે નહીં, કારણ કે એની સમયની અવસ્થા જે તારે થાય છે એ પરમાણુનું હોવાપણું ત્રિકાળ છે, તો તેનું વર્તમાન પણ અવસ્થાનું હોવાપણું એને લઈને થાય છે, એમાં મારો અધિકાર નથી. એટલે રાગ ને એને નિમિત્ત માટી ક્રિયા થાય પણ સ્વીકાર નથી. અજ્ઞાની ને રાગ થાય માટે દેહની ક્રિયા થાય છે, રાગ થાય તે માટે લાડવો ખવાય છે, રાગ થાય માટે આખું આમ નામ રૂપ જોવા માટે સ્ત્રી માટે આમ ફરે છે. એ અનંત પરમાણુના જળનું સ્વામીપણું ધણી પરતું કતો કરતો અજ્ઞાની પરનો ધણી ને જ્ઞાન ને ઉત્પન્ન કરે છે. જ્ઞાની ને એ વાત હતી અનંત પરદ્રવ્યની અવસ્થા એને કારણે સ્વતંત્ર છે. મારો રાગ ને દ્વેષ એ સમય નો થતો એ મારા સ્વભાવમાં જ નથી ને, એ તો ક્ષણિક વર્તમાનની કઈ પુરુષાર્થની નબળાઈ ને લઈને રાગ ને દ્વેષ ની મચક ખવાઈ ગઈ, પણ એ કઈ ટીકા સ્વભાવમાં નથી. એટલે રાગ દ્વેષ ને પરને નિમિત્ત બનાવતો નથી, પણ રાગ દ્વેષ ને પોતાના સ્વભાવમાં એકત્વ તરીકે પણ કલ્પતો નથી. માટી ધર્મી ચોથા ગુણસ્થાન વાળો સમ્યક દ્રષ્ટિ અવિરત શરૂઆત આત્માના કલ્યાણના પહેલા પગથિયા વાળો, ચોથું ગુણસ્થાન એટલે ધર્મના કલ્યાણનું પહેલું પગથિયું, એ સ્વીકારે છે કે લિંગ દ્વારા એટલે વિષયોનો ભોગ મને નથી, મને નથી, હું તો ચૈતન્ય સત્તા પરથી નિરાળો શુદ્ધ ઉપયોગ મારો સ્વભાવ અથવા ત્રિકાળ સત્તામાં મારો આશ્રય છે, એ વિકારના ક્ષણિક પરિણામ ઉપર મારો આશ્રય હોતો નથી. વિષયમાંથી સુખ બુદ્ધિ જ્ઞાનીને ઉઠી ગઈ છે, છનુ હજારી સ્ત્રીને ક્રોધ ઉપર શ્રાવ ઇન્દ્રને હોય છે, છતાં આત્માનું જ્યાં ભાન છે ત્યાં ઇન્દ્રની તરફની સુખ બુદ્ધિ ખસી ગઈ છે, અને ચૈતન સત્તાના સુખમાં રૂચિને અભિપ્રાય પરિણમન કર્યું છે, એથી વર્તમાન જરી હરક શોકનો ભાવ થાય એ પર્યાય બુદ્ધિ છે. પર્યાય બુદ્ધિ એટલે અજ્ઞાની તો શરીરની ક્રિયા કરું છું માટે મને પાપ લાગે છે, એ તો ઘણી મિથ્યાસ્થ અવસ્થા બુદ્ધિ છે, પણ જ્ઞાનીને જરી હરક શોક જરી થયા એ તરફનો વર્તમાન ભાગ ઉપર એનો આશ્રય નહીં, અને ત્રિકાળ ચૈતન્ય સત્તા ઉપર જેનો આશ્રય છે, માટે જ્ઞાનીને ઇન્દ્રિયોથી વિષય ભોગ છે નહીં. આ તો નજરે દેખાય કે ભોગ લેન કે ભોગવતા નથી, મનમાં ક્યાંનો કોના ઘરનો આપ્યો છે કોઈ પણ કરે, ભાઈ પ્રશ્ન એ પછી એ કોઈ કોઈ કરતો નથી, એ ત્રણ કાળવાળા છે, કરી શકાતો નથી, પાંદડું ફેરવી શકાય નહીં, ત્રણાના બે કટકા કરવા, ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ સમર્થ, આંખની પાપડનું મટકું મારવા ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ સમર્થ નથી, કેમ કે મટે પરમાણુ વર્તમાન અસ્તિત્વ પદાર્થ જગતના છે, તેનું પલટવું એને આધીન છે, મરતા વખતે ગણવામાં કરવા જાય શું કરે, જળની અવસ્થા અટકી ગઈ છે, એ જળની દશા ઉપર ચૈતન્યનો અધિકાર નથી. એટલે અજ્ઞાની કે જ્ઞાની ને ક્યાંય છૂટ મળી ગઈ છે, જ્ઞાની ને શું છૂટ મળે, શું કરી શકે છે, દ્રષ્ટિ ફરી ગઈ છે, ભરાટ ભરાટ ખાઈ ગઈ છે, વિકાર ક્ષણિક થવા છતાં તે વિકાર નો સ્વામી નહીં, અને ત્રિકાળ નિર્વિકાર ગુણ ની સત્તા નો સ્વામી એ અધિકાર પોતે પોતાથી મેળવ્યો છે. જટરભાઈ કોઈ મેળવ્યો એ બીજા આપ્યો છે અધિકાર, કોણ કે છે, આ તો ચૈતન્યની સત્તા અને વસ્તુનો સ્વભાવ જ આમ છે, એમ એને અધિકાર પોતે મેળવ્યો છે, એને અધિકાર કોઈ આપ્યો નથી. એટલે જ્યાં આત્મા એક ક્ષણમાં અનંત જ્ઞાન દર્શન આનંદ આદિ સ્વભાવ તરફના વલણ વાળો ભાવ કે ત્રિકાળ આનંદનો સ્વીકાર કરનાર, ક્ષણે ક્ષણે શાંતિ મારું સ્વરૂપ એમ વેદનાર અનુભવનાર, ક્ષણિક વિકારનો આશ્રય નહીં કરતા, નિમિત્તની ક્રિયાનો અભાવ ત્રિકાળમાં માનતો, સ્વભાવની શાંતિનો એને અભાવ થતો, કોણે અધિકાર લીધો, કોણે અધિકાર લીધો, એને અધિકાર મેળવ્યો અંદરમાંથી, એ કોઈ હેતુને દીધો છે, એના સ્વભાવની સત્તાની ત્રિકાળ ચૈતન્યની કબૂલાતમાં વર્તમાન વિકારનો નિષેધ નિષેધ નહીં, ઓલાને તો ગલગલિયા થાય છે, સ્ત્રી અનુકો છોકરો અનુકો હોય આબરૂ ઠીક હોય તો હમણાં મારે બાદશાહ છે, પૂછે તો એવો ગલગલિયાથી અંદર બુટી માંથી બોલે હમણાં અમારે બાદશાહ છે. કઈ જાત્રી તારી બા છે? ઉકરડા નગર ની 5-25 લાખ મેળ્યા ને બાયડી કઈ અનુકૂળ છોકરા અનુકૂળ પંખા નાખતો હોય અમે એમ નાખ. હમણાં અમારે ઘેર બાદશાહ, તારે ઘેર તો હોય યોગ્ય છે, ઉભો તો રે. બાદશાહ કોને કહેવી? આત્મા ચૈતન્ય સત્તા અન્ન નો નિરાવરણ પદાર્થ છે એનો જ્યાં સ્વીકાર નથી, અને લક્ષ્મી આદિ પર પદાર્થ ની કલ્પના નો જ્યાં સ્વીકાર છે, જ્યાં હોશિયાળા પામર જીવન છે એને પામર જીવન અને બાદશાહ કોઈ કહે એ તો મૂર્ખાઈ થી ગમે તેમ હનુપાતીઓ હરખના હનુપાત માં ગમે એટલું બળ બતાવે, પણ એ કઈ બળ ખરેખર છે નહી. હરખ હનુપાત માં થાય છે મારે, હરખ હનુપાત માં 8 જણા ધારે તો મરે, એ બળ નથી, એ બળ ઢીલું પડીને હમણાં એ બધું બે જવાનું દેવરાતમાં છૂટા પડી જવાના. એ હરખ હનુપાત માં 8 જણા જયારે દાંત કાઢે કે અરે ભગવાન ની દાંત નથી, એ તો મંદર માં આકુળતા છે. એમ અજ્ઞાની ચૈતન ત્રિકાળાત્મા અનંત ગુણ નો પિંડ છો એનો અસ્વીકાર કરીને પર પદાર્થ નો આશ્રય પામરતા હોશિયાળી દશા કરીને બાદશાહ છે માને છે તે તેની મૂર્ખાઈ અને દુઃખ નું કારણ થાય છે. જ્ઞાની ને ચક્રવર્તી ના રાજ છખન ના રાજ હોવા છતાં અંતરદ્રષ્ટિમાં જ્ઞાની ને હોવા છતાં એટલે એની જોડી નજીક માં હોય એમ એને અંદર છે નહી. સ્વભાવ ચૈતન્ય ત્રિકાળ છું, મારા પુનને લઈને અમે એમ પણ સ્વીકાર કરતો પુન જ જ્યાં મને નથી તો વળી મને પુનને લઈને મળ્યા એ સ્વીકાર ચૈતન સત્તામાં જ્ઞાની નો હતો નથી, અને ભાઈ અમને મળ્યા થી અમે ભોગવીએ છીએ એ વાત જ્ઞાની ના અંતર હૃદયમાં હોતી નથી. માટે જ્ઞાની એ પોતાનો સ્વ અધિકાર હાથમાં લીધો છે, કોઈએ એને આપ્યો નથી. અને કઈ રીતે અધિકાર લીધો છે એ પણ વાત કહેવાની કે વર્તમાન જરી ક્ષણિક ભાવ હો ચક્રવર્તી ના રાજ નજીક માં દેખાવ એ જ્ઞાન માં જ્ઞેય છે, આ અધિકાર જ્ઞેય નો છે. જ્ઞાન માં જ્ઞેય એટલે જણાવા યોગ પદાર્થ છે, બસ જણાવા યોગ તેને હું જાણનાર છું, એને ભોગવનાર અને ઉપભોગતા એ ભોગ્ય અને ઉપભોગતા એ સંબંધ તોડી નાખ્યો છે. વાત સમજાય છે? ધર્મી જીવની દ્રષ્ટિ આત્મા સિવાય જેટલા પદાર્થ છે સ્ત્રી પૈસો લક્ષ્મી પુન પાપ એ બધા જ્ઞેય જણાવા યુગ છે. હું એનો જ્ઞાતા, જ્ઞાતા ને જ્ઞેય નો સંબંધ છે. હું ભોગતા અને રાગ ને દ્વેષ ને શરીર ને સ્ત્રી ભોગ્ય એ ભોગતા ભોગના સંબંધ ને દ્રષ્ટિના ભ્રાંતિ ને છેદી જ્ઞાતા જ્ઞેય નો સંબંધ લક્ષ્મણ લીધો છે. એને પર વસ્તુ ને ભોગવતાથી ભોગવે છે એમ કહી શકાતો, કેમ કે પર તો કોઈ ભોગવી શકતું નથી, પણ પર તરફના હરખ સુખ નો જે ભાગ તે તરફના વલણ વાળી દ્રષ્ટિ ન હોવાથી, વિકાર સ્વભાવ ની દ્રષ્ટિ હોવાથી તે હરખ સુખ ને ભોગવે છે એ પણ વાત સાચી નથી. મોઢામાં વિષ્ઠા આવી એ વિષ્ઠા કાઢતા થોડી વાર લાગે, એથી વિષ્ઠા નો અવાજ લે છે એમ કેવું એ વાત ત્રણ કાળ માં હતી નથી. ઉલટી માં આવી જાય છે ને, ઉલટી માં નીચે થી ઉલટી કરતા આમ ન આવતા અતડા માંથી આમ આવી જાય, થોડી વાર નીકળતા વાર લાગે એથી એને અવાજ માટે વાર લગાડી છે એમ કહેવાય છે. એમ છે નહી, એમ ચૈતન્ય સત્તા ચિદાનંદ આનંદ કંદ અતિન્દ્રિય પિંડ આત્મા છો. વર્તમાન જરી ઇન્દ્રિયો ઇન્દ્રિયોમાં મારું વલણ જરી પુરુષાર્થ ની નબળાઈ થી થાય છે, એ જરી તાવતા સ્વભાવ નો આશ્રય લેતા વાર લાગે છે, માટે તે હરકના શોકના પરિણામ રહ્યા છે. પણ હરકના શોકના પરિણામ કર્તૃત્વ બુદ્ધિ થી ભોગતા બુદ્ધિ થી એને ભોગ્ય કરાવવા માટે કાલે ભોગવી લઉં અને સ્ત્રી આદિ વધારે હોય તો ભોગવી લઉં એવી બુદ્ધિએ જ્ઞાની ને ભોગ્ય પદાર્થો નો સંબંધ અને ભોગ પદાર્થ તરફના રાગ નો સંબંધ એ જ્ઞાની ને હોતો નથી. એ સમજાય છે? માટે ધર્મી જીવને અંતર ચૈતન્યના ભોગ્ય ને ભોગતાની અંતર્યકતા ને કારણે હું આત્મા ભોગતા છું અને મારી વર્તમાન નિર્મળ દશા તે મને ભોગ્ય છે. એ સિવાય પુણ્ય ને પાપ ના હરખ સુખ પણ મને ભોગ્ય છે. મેં પર પદાર્થો જ્ઞાની ને ત્રણ કાળ માં ભોગ્ય ના ભોગવા પડે છે નહી. જો કે જ્ઞાની પણ પર પદાર્થ ને ભોગ માનતો માને છે છતાં તે ભોગવી શકતો નથી. જગનભાઈ શેની કમી કરવી હતી? ધૂળ ની એમાં હતી ને કમી કોની કરે? આ કમી તો કહીએ છીએ કે આત્મા ચૈતન્ય ત્રિકાળ આનંદ સત્તા ધર્મ છે, એની વર્તમાન વલણ ની વૃત્તિ ઉપર તરફ જાય છે, તે મારામાં નહીં કાપ મૂકવાની કમી કરવાનો પેલો ભાવ છે. કોને કમી કરે? લાડવા ત્રણ માં બે ઓછા કરે મમતા ઘટી કોણ કરે ઓછા? એને સંયોગે આવવાનો હોય તેટલો પદાર્થ આવે છે. રોગ ને કારણે ડાક્ટર કહી દે, એનો એ ડાક્ટર કહે છત્રી લાંગણ કરવી પડશે, પાણીમાં વાવણી નાખીને જીવવું પડશે, ખેતે ચશ્મ તપસા થઈ ગઈ, એ કઈ પણ ટાળ્યું નથી, કઈ પણ છોડ્યું નથી. ચૈતન સત્તા ત્રિકાળ મારો પદા સ્વભાવ સંપન્ન છે એવી શ્રદ્ધા, એ સંબંધ કર્યો ચૈતન નો અને સંબંધ તોડ્યો વિકાર ની પરિણતિ નો. રવિવાર દાખલો આપ્યો છે કે સ્ત્રી કન્યા 18 વર્ષની હોય, એને ઘરે 10 લાખ ની મૂડી એના બાપ પાસે હોય, એને ભાઈઓ 4 હોય, બહેનું 3 હોય, એ 3 ને 4 હાથ ને મા બાપ 9 હોય, બધા એમ કહેતા હોય 2 લાખની મૂડીવાળા. જ્યાં એને 18 વર્ષ થઈ જાય પણ કર્યું, હરાણે ગયા મૂર્તિઓ તપાસ કરવા માટે કેટલી મૂડી છે એની પાસે, એના ખ્યાલમાં આવ્યું કે આ ઘર ને વર નહીં હવે, એ આ મૂડી નહીં, બાપ કે 2 લાખ માંથી કઈ ત્રીજો ભાગ આપણને આપે એવા, અથવા હાથ જણા છે હાથનો ભાગ્ય પણ આપે એવા નથી. એ દ્રષ્ટિ થઈ કે વર્તમાન મારો સદગણ ફલાણા મૂર્તિ આ સાથે કર્યું, બસ એ વર એ રડે તે ઘર, એ રહે તે ઘર, એ જે 18 વર્ષથી પીર માં રહેતી એક ક્ષણે જ્યાં સાંભળ્યું, હજી ભલે 2 વર્ષ એના પીર માં રહેશે અને લગ્ન થતા વાર લાગશે, પણ એની દ્રષ્ટિનું વલણ ક્યાં છે? એ ઘર ને વર, એ મૂડી ને માલ, એ નોકરી ની ઈશ્વર આપણા ઘર છે નહીં. એ દ્રષ્ટાંત, એ સગા સગપણ થતા રૂચિ પલટી, કાળ કેટલો લાગ્યો, કેટલો કાળ ખ્યાલમાં હોય ક્યાંક પણ થશે, ક્યાં ખ્યાલ આવ્યો કા બસ એ બીજું હવે નહી. આ ઘરની આ ભાઈ ની બહેનો ભોજન બધી લડાવેલ પટાવે, પણ એમાંથી કઈ આપે એવું, અમુક જે કઈ બાપ આપે તો આપે, બાકી કા માલ ના માલિક આપણે નથી. એમ ધર્મી જીવની દ્રષ્ટિ અનાદિથી પિયર, એટલે અજ્ઞાન ને મિથ્યાત ને ભ્રાંતિ માં પોસાણો, શરીર મારા, પુનપાપ મારા, ભોગ્ય પદાર્થ એ હું એને ભોગતા, આ કરતા હું ને કરવા યોગ વસ્તુ, એમ જે અજ્ઞાની થી માનતો અજ્ઞાન થી દ્રષ્ટિ ફરી, અરે પણ વસ્તુ થી ભોગ્ય મને હોય નહીં, એ જડ કઈ ભોગવાય નહીં, લાડવા ઈશ્રી રૂપી પદાર્થ હું અરૂપી, અરૂપી થી રૂપી ભોગવાય નહીં, અરૂપી એને ભોગવાનો ભાવ કરે તે વિકાર, અને એને ભોગવું એમ મારે તે મિથ્યાત્વ છે, એમ જ્યાં ભાન ભ્રાંતિ નું થયું, ચૈતન હારે સંબંધ કર્યો. અરે ભગવાન આ સંબંધ તો ક્ષણિક નો વિકાર છે, હું જ્ઞાતા દ્રષ્ટા છો, ઇન્દ્રિયોના વિષય તરફના વલણનો ભાગ એ પરતરફ વળતા એ વિકારનું કારણ છે, સ્વભાવ તરફનો અભિપ્રાય થયો, રૂચિ બદલી, મારું ઘર ચૈતન્ય ને મારું વળ એટલે હું ચૈતન્યનો સ્વામી, એ વિકારી હરખ સુખજરી પરિણામ થાય, એ સંબંધ મારે નથી, એનો સ્વામી હું નથી, એમ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થતા સ્વભાવ તરફના સ્વામી થતા ધર્મી પાંચ ઇન્દ્રિયનો વિષયનો ભોગતા છે નહી, એ ભોગતા જ નથી. ઇન્દ્રિયો શું દેખે? અજ્ઞાની આંખોથી કોડા ફાટતી હું ભાવ છે મને ક્યાંને પણ આટલી સ્ત્રી આ શ્રીમદ માટે કહે કે આવું કરતા આવું હું કરતા તને શી ખબર પડે હું કરતા હતા. અંતરના વલણ ચૈતન સત્તાના સ્વીકાર તરફ વળેલો ભાવ, એ વર્તમાન પર્યાય બુદ્ધિ, એટલે અંશમાં વિકાર જરી થયો, એ અંશનો સ્વીકાર નહીં, અંશી જે ત્રિકાળ નિર્માણ એની સત્તાના સ્વીકારમાં જ્ઞાની ઇન્દ્રિયના વિષયનો ભોગતા ત્રણ કાળમાં છે નહી. આમુ ભાન ને અંતરમાં સત્તા સ્વભાવનો અધિકાર મેળવો, સત્તા સ્વભાવનો અધિકાર મેળવો, આ એનું ના સ્વાધીન બાદશાહી છે. કઈ બહાર નો કોઈ અમલદાર અધિકાર ને પૈસા મેળવીને બાદશાહી સત્તા કે નહી, કે બાદશાહી અધિકાર મેળવ્યો, 5000 નો પગાર મેળ્યો, ઢીકણીનો મેળ્યો, એ વાતમાં કઈ માલ નથી. એટલે ધર્માત્મા સર્વગ્ર ભગવાન થી કહેલું કથન, ભગવાન કુમકુંદાચાર દેવ જગત ને થોડામાં હિત થાય અને સમજાય એવી રીત થી કહે છે, ભગવાન ઇન્દ્રિયો દ્વારા તારે વિષયનો ભોગ નથી. આ રીતે આત્મા વિષયોનો ભોગતા નથી. વિષય શબ્દ પરના ધ્યેય એનું વલણ જ નથી ને. હોવા છતાં જરી છે તેમાં ત્રિકાળની સત્તાને ભોગતામાં પરનો ભોગવા પણ જ્ઞાનીને કહી શકાતો નથી. માટે અલિંગ ગ્રહ, લિંગ એટલે ઇન્દ્રિયો, તેનાથી ગ્રહણ એટલે ભોગવટો એટલે નહીં, ચૈતન્ય વલણના ભોગમાં છે માટે પરનો ભોગતા નથી. એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નો વિષય આત્મા, એને પર સાથે કઈ સંબંધ નથી એમ કહેવામાં આવ્યું. આમ સમજે, આમ શ્રદ્ધે, આ ઓળખે એ સ્વ અધિકાર મેળવે ને પરનો અધિકાર નો નાશ કરે. એ મોટો આત્મા નો અધિકારી થાય, બાકી બીજા અધિકારી અધિકારી છે નહીં.